ओम शांति। गुड मॉर्निंग। 13 जून 2026 ना रोजना बापधारा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, बाप आव्या छे आखी दुनियाथी विकारोनी तपत बुझावी बधाने शीतळ बनावा, ज्ञान वरसाद शीतळ बनावी दे छे। मीठा बाळको, बाप आव्या छे आखे दुनियाथी विकारोनी तपत बुझावी बधाने शीतळ बनावा, ज्ञान वरसाद शीतळ बनावी दे छे। प्रश्न छे, कई तपत आखी दुनियाने बाळी रही छे? उत्तर छे, काम विकारनी तपत आखी दुनियाने बाळी रही छे। बधा काम अब अग्निमां बळीने काळा थई गया छे। बाप ज्ञान वरसादथी तमने शीतळ बनावे छे। जेम वरसाद पड़वाथी धरती शीतळ थई जाय छे, तो आ ज्ञान वर्षाथी 21 जन्मोना माटे तमे शीतळ बनी जाओ छो। कोई पण प्रकारनी तपत नथी रहती, तत्व पण सत्तो प्रधान बनी जाय छे, कोई पण तपता नथी। ओम शांति। रूहानी बाळको कोनी यादमां बैठा छे? जरूर पोताना रूहानी बापनी यादमां बैठा छे। रूह पोताना परमपिता परमात्मानी यादमां बैठा छे के अमने रूहानी बाप आवीने रिफ्रेश करी शीतळ बनावे। कारण के काम चेता पर बेसी भारत बळी गयु छे। गाय पण छे तपत बुझाओ। तपत कोनी? कामनी, काम चेतानी। खूब तपत थाय छे तो मनुष्य मरी जाय छे। आ कामचित्तानी तपतमां भारत एकदम बळी गयुं छे, एटले बापने याद करे छे के आવીને શીતળ બનાવો। વરસાદ પડવાથી શીતળતા થઈ જાય છે, ધરતી શીતળ થઈ જાય છે। આ તો વરસાદ છે જ્ઞાનનો, એક જ વાર આવીને આટલા શીતળ બનાવે છે। એટલું બધું આપી દે છે જે સતયુગમાં કોઈ પણ ચીજની ઉત્કંઠતા નથી રહેતી। અર્ધો કલ્પ ઉત્કંઠામાં રહેતા આવ્યા છો, બાબા આવીને શીતળ બનાવો। પતિત પાવન બાપ આવીને આપણને શીતળ બનાવે। આ જ્ઞાન વરસાદથી ભારત અથવા આખી દુનિયા શીતળ બની જાય છે। તમે સ્વર્ગના માલિક બની જાઓ છો। મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, તે તો ફક્ત મુખ મીઠું કરે છે। તમે જાણો છો સ્વર્ગની હવે સ્થાપના થઈ રહી છે, બાબા આવેલા છે, આ જ્ઞાન વર્ષા કરી રહ્યા છે। શીતળતાની અસર 21 જન્મ રહે છે, ત્યાં ન વરસાદ ન કોઈ વસ્તુની ઈચ્છા રહે છે, સદૈવ વસંત જ વસંત રહે છે। ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી રહેતું, સૂર્ય પણ સત્તો પ્રધાન બની જાય છે, ક્યારેય તપત નથી દેખાતો। તમે આખા વિશ્વના માલિક બની જાઓ છો। હમણાં તો ગુલામ છો ને, ગાય છે હું ગુલામ, હું ગુલામ તારો, બાપને યાદ કરે છે। હવે બાપ કહે છે તમારી સેવામાં હું તમારો ગુલામ આવીને બનું છું, આપ બાળકોની સેવા કરું છું, પારકા પતિત દેશ પતિત શરીરમાં હું આવું છું। આ પતિત દુનિયામાં એક પણ પાવન હોઈ નથી શકતું, સતયુગને પાવન કળિયુગને પતિત કહેવાય છે, કારણ કે બધા વિકારી છે। ભારતવાસી જ આ નોલેજને સમજશે, જેમણે 84 જન્મ લીધા છે તે જ આ નોલેજ સાંભળશે કે જે સતયુગ ત્રેતામાં આવવાવાળા છે તે જ આવીને બ્રાહ્મણ બનશે। તો નંબર 12 પુરુષાર્થ અનુસાર બાપે સમજાવ્યું છે, હમણાં તમે બ્રાહ્મણ વર્ણમાં છો, પછી તે જ દેવતા વર્ણમાં આવશે। બ્રાહ્મણ વર્ણ અર્થાત બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરવા બાપ આવે છે। બ્રહ્મા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે એવું નહીં કહેશે કે પરમપિતા પરમાત્મા આવીને શુદ્રોને બ્રાહ્મણ બનાવે છે, આ તમારી બાજોલી ચાલે છે। આ તો ખૂબ જ સહજ છે, તમે જાણો છો આ ચક્ર કેવી રીતે ફરે છે। વિરાટ રૂપમાં બ્રાહ્મણોની ચોટલી અને શિવ બાબાને ભૂલી ગયા છે, કહે છે દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, પછી શુદ્રથી દેવતા, હવે બ્રાહ્મણ ક્યાં ગયા? બ્રાહ્મણ લોકો ગાય પંચે બ્રાહ્મણ દેવતાય નમઃ, તો પ્રજાપિતા બ્રહ્માની વંશાવલી ક્યાં ગઈ? પ્રજાપિતા બ્રહ્માનું નામ પ્રસિદ્ધ છે, ચિત્રોમાં પણ કેટલી ભૂલ કરી દીધી છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાનનું કોઈ નામ નિશાન નથી. સ્કૂલમાં શિક્ષક ભણાવે છે, તે છતાં પણ સોર્સ ઓફ ઇન્કમ અર્થાત આવકનું સાધન છે. મુખ્ય ઉદ્દેશ તો જોઈએ, આપ બાળકો જાણો છો, તે ભણતરથી જ પદ મળે છે. પતિત દુનિયામાં ભગવાન આવીને પતિતોને ભણાવે છે. બાપ કહે છે, હું આપ બાળકોને ભણાવીને પાવન બનાવું છું. આ ભણતરથી આવક જુઓ કેટલી ભારે છે. અર્ધા કલ્પ માટે તમે તકદીર બનાવો છો. ભારતમાં ગવાયેલ છે 21 પેઢી. હવે તમે બેહદના બાપથી 21 પેઢી બેહદનો વારસો મેળવો છો. લૌકિક બાપનો છે અલ્પકાળ ક્ષણભંગુરનો વારસો. આ બાપથી તમે એવો વારસો મેળવો છો જે પેઢી દર પેઢી તમને દુઃખ નથી રહેતું. ભારતમાં જ બેહદનું સુખ હતું. આ જ્ઞાન બીજા કોઈની બુદ્ધિમાં નથી. આ જ્ઞાન આપવાવાળા બાપ જાણે અને જેમને આપે છે તે જાણે, બીજું ન જાણે કોઈ. ગ્રંથમાં પણ એમની મહિમા ગવાયેલી છે. એક ઓમકાર નિરાકાર નિરઅહંકાર, આનો અર્થ પણ હમણાં તમે સમજો છો. તે તો ફક્ત ગાય છે નિરઅહંકારી. આટલી મોટી ઓથોરિટી અર્થાત સત્તા હોવા છતાં પણ એમને કોઈ અહંકાર નથી. અહીં થોડી પણ પોઝિશન અર્થાત પદવાળા હોય છે તો એટલો નશો તેમને રહે છે. તે છે અલ્પકાળવાળા પદનો નશો કે હું ફલાણો છું. હવે તમને આ રૂહાની ભણતરનો નશો છે. તમારો આત્મા હમણાં જાણે છે આત્મા અભિમાની બનવાનું છે. ત્યારે જ બાપને યાદ કરી શકશો. બાપની સાથે યોગ તૂટવાથી માયાનો ગોળો લાગી જાય છે, મુરઝાઈ જાય છે. યાદ કરતા રહો તો ખુશીનો પારો ચડેલો રહે. કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો ખુશી થાય છે, સમજે છે બસ આની ઉપર કોઈ બીજું ભણતર નથી. તમે પણ જાણો છો આપણા આ ભણતરથી ઊંચું બીજું કોઈ ભણતર નથી. આ લક્ષ્મી નારાયણે ભૂતકાળમાં જરૂર આવું ભણતર ભણ્યું છે. રાજયોગ શીખ્યા છે ત્યારે મહારાજા મહારાણી બન્યા છે. રાજયોગ તો પ્રસિદ્ધ છે. પરમપિતા પરમાત્મા આવીને રાજયોગ શીખવાડે છે સ્વર્ગના માટે. કહે પણ છે ભૂતકાળમાં એવા કર્મ કર્યા છે ત્યારે આ બન્યા છે. તમે જાણો છો આ જન્મમાં આપણે એવા કર્મ શીખીએ છીએ જે ભવિષ્ય 21 જન્મના માટે રાજ્ય કરીશું કે સ્વર્ગમાં વિરાજમાન થઈશું. યથા રાજા રાણી તથા પ્રજા પણ છે ને, રાજધાની છે ને. બાપ આવ્યા છે રાજધાની સ્થાપન કરવા. પછી તમે જઈને 21 જન્મ પાલના કરશો. 63 જન્મ તો દુઃખ ભોગવ્યા છે, તે બધું ખતમ થઈ જશે. ભારતને સ્વર્ગ કહેવાય છે, હમણાં તો નર્ક છે. સૃષ્ટિ કેટલી બદલાઈ છે, તે રાજાએ ક્યાં ચાલી ગઈ? રાવણ રાજ્ય શરૂ થવાથી પછી તમે પતિત બની જાઓ છો. બાપ કહે છે તમે પોતાના 84ના ચક્રને નથી જાણતા. હવે આપ બાળકોને વારંવાર સમજાવાય છે, તમે 84 જન્મોનું ચક્ર પૂરું કર્યું છે, હવે તમારો આ અંતિમ જન્મ છે. હવે ફરીથી પોતાનો વારસો લેવાનો છે. તમારે મુક્તિધામમાં બેસી નથી જવાનું. તમારો ઓલરાઉન્ડર અર્થાત સર્વાંગી પાઠ છે. એવા ઘણા છે જે સતયુગથી લઈને દ્વાપર કળિયુગ સુધી પણ મુક્તિ ધામમાં રહે છે. એવું નહીં કહેવાશે અહીં આવવાથી મુક્તિધામ સારું છે, તે તો મચ્છરો સદસ્ય થઈ ગયું, આવ્યા અને આ ગયા. મનુષ્યની મહિમા ગવાયેલી છે. આ મંદિર કોના છે? જે શરૂથી લઈને પાઠ ભજવતા આવ્યા છે તેમના જ યાદગાર બનતા આવ્યા છે. અંતમાં જે આવે છે તેમની યાદગાર છે શું? કંઈ પણ નથી. તમારી કેટલી ભારે યાદગાર છે. સૌથી વધારે તમે પાઠ ભજો છો. તમે પોતાના પ્રારબ્ધનો સમય પૂરો કરી જ્યારે ભક્તિ માર્ગમાં આવો છો ત્યાર પછી તમારી યાદગાર તથા શિવ બાબાના મંદિર બનાવવાના શરૂ થાય છે. પછી બીજા ધર્મ આવે છે, તેમનો ધર્મ સ્થાપન થાય છે. તમે પોતાની હિસ્ટ્રી જિયોગ્રાફી પણ જાણો છો અને બીજા ધર્મવાળાઓની પણ જાણો છો. 84 જન્મોની સીડી છે. પહેલાં આપણે સ્વર્ગમાં આવીએ છીએ, પછી ઉતરીએ કેવી રીતે છીએ, આ તમારી બુદ્ધિમાં છે. દરેક જન્મમાં ભિન્ન નામ રૂપવાળા મિત્ર સંબંધી વગેરે મળે છે. આ બધો ડ્રામામાં તમારો પાર્ટ પહેલાથી જ નોંધાયેલો છે. આ બેહદનો ડ્રામા છે જે હુબહુ રિપીટ થાય છે. તમે જાણો છો આપણે જ દેવી દેવતા હતા જે 84 જન્મ લઈ શૂદ્ર બન્યા, ફરી આપણે જ દેવી દેવતા બનીએ છીએ. મનુષ્ય તો કહી દે છે આત્મા સો પરમાત્મા, હકીકતમાં હમસોનો અર્થ આ છે. તેઓ પછી કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. રાત દિવસનો ફરક છે ને. તમે હવે આ બધી વાતોને જાણો છો. તમે હવે પાંડવ બન્યા છો. કૌરવ પાંડવ ભાઈ ભાઈ હતા ને, હવે બાપ મળ્યા છે તો તમે કૌરવથી પાંડવ બન્યા છો. બાપ તમને દુઃખથી છોડાવી ગાઈડ અર્થાત માર્ગદર્શક બની લઈ જાય છે. ઘરની તો કોઈને ખબર નથી. તેઓ કહે છે આત્મા બ્રહ્મમાં લીન થઈ જશે તો ઘર થોડી ગયું, ઘરમાં તો રહેવાય છે. તેને ઇન્કોર્પોરિયલ વર્લ્ડ અર્થાત નિરાકારી દુનિયા કહેવાય છે. હવે આપ બાળકો જાણો છો આપણે નિરાકાર આત્મા નિરાકાર વર્લ્ડમાં બિંદીની જેમ નિવાસ કરીએ છીએ. ત્યાં પણ નિરાકારી ઝાડ છે. આ ડ્રામા બનેલો છે. બીજ અને ઝાડને જાણવાનું છે. આનું નામ જ છે વેરાયટી ધર્મોનું ઝાડ. આ મનુષ્ય સૃષ્ટિ છે. આના બીજ રૂપ બાપ છે. કેટલી વેરાયટી અર્થાત વિવિધતા છે. દરેક ધર્મવાળાના ફીચર્સ ન્યારા. પછી અહીં પણ એકનો ચહેરો ન મળે બીજાથી. આ પણ ડ્રામા બનેલો છે. કલ્પવૃક્ષની આયુ 5000 વર્ષ છે. આ બાપ જ સમજાવે છે. મનુષ્ય એક્ટર્સ છે. અહીં પાર્ટ ભજવવા આવે છે. આ માંડવો છે. પ્રકાશ માટે સૂર્ય ચંદ્ર વગેરે છે. આ કોઈ દેવતા થોડી છે. આ તો બત્તીઓ છે પરંતુ સર્વિસ કરે છે એટલે દેવતા કહી દે છે. હકીકતમાં દેવતાઓ કોઈ સર્વિસ નથી કરતા. સર્વિસ તો આપ બાળકો કરો છો. બાપ ઓબિડિયન્ટ સર્વન્ટ અર્થાત આજ્ઞાકારી સેવક છે. બાળકો દુઃખી થાય છે તો બાપને તરસ આવે છે. બાપ આવ્યા છે સમજાવવા. આપ બાળકોને ફરીથી એ જ દેવી દેવતા પદ પ્રાપ્ત કરાવવા આવું છું. ચડતી કળા ઉતરતી કળા દરેક વસ્તુની હોય છે. જૂની દુનિયાને તમો પ્રધાન નવી દુનિયાને સત્વ પ્રધાન કહેવાય છે. દરેક વસ્તુ નવીથી જૂની થાય છે. આત્મા કહે છે આ શરીર પણ તમો પ્રધાન પતિત છે. આ સતયુગમાં આત્મા અને શરીર સત્વ પ્રધાન હતા. માથું નહોતા ખપાવતા આત્માને હવે જ્ઞાન મળ્યું છે, સ્મૃતિ આવી છે, આપણે 84 જન્મ લઈએ છીએ, આ રહસ્ય બેહદના બાપ સમજાવે છે. દુઃખમાં બાપને જ પોકારતા રહે છે, રહેમ કરો હે દુઃખતા સુખ કરતા, તો ભારત જ સૌથી સુખી હતો ને. ભારત જેવો પવિત્ર ખંડ બીજો કોઈ હોઈ ન શકે. હમણાં બાપ આપ બાળકોની ઝોલી અવિનાશી જ્ઞાન રત્નોથી ભરે છે. ક્યારે આવા બાપ જોયા છે? કહે છે, બાળકો હું તમારા માટે વૈકુંઠ સૌગાતમાં લાવ્યો છું. તમે સ્વર્ગવાસી હતા, હવે પતિત નર્કવાસી બની ગયા છો. પાવન તેમને કહેવાય છે જે વિકારમાં નથી જતા. સતયુગમાં છે સંપૂર્ણ નિર્વિકારી, આ સમયે છે સંપૂર્ણ વિકારી. બાપ કહે છે, તમે પણ સંપૂર્ણ નિર્વિકારી હતા, હવે સંપૂર્ણ વિકારી બન્યા છો. ફરી સંપૂર્ણ નિર્વિકારી દેવતા પદ મેળવવાનું છે. બાપને યાદ કરવાથી શબ્દ જુઓ કેટલો સરસ છે. મન મના ભવ મુજ બાપને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સત્તો પ્રધાન બની જશો. હું સર્વશક્તિમાન છું ને, મને યાદ કરો. યાદને જ યોગ અગ્નિ કહેવાય છે, જેનાથી તમારા પાપ દગ્ધ થશે, તમે પવિત્ર બની જશો. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, રૂહાની ભણતરના નશામાં રહેવાનું છે. બાપ સમાન નિરઅહંકારી બનવાનું છે. પોઝિશન અર્થાત પદ વગેરેનો અહંકાર નથી રાખવાનો. બીજી પોઈન્ટ છે, પોતાની ઝોલી જ્ઞાન રત્નોથી ભરવાની છે. સંપૂર્ણ નિર્વિકારી બની દેવતા પદ પામવાનું છે. ક્યારેય પણ મુરઝાવાનું નથી. વરદાન છે, સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતેથી સ્વયંને બિઝી રાખવાવાળા માયાજીત વિજયી ભવ. સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતેથી સ્વયંને બિઝી રાખવાવાળા માયાજીત વિજયી ભવ. તો સ્વયંને સેવાધારી સમજી પોતાની રુચિ ઉમંગથી સેવામાં બિઝી રહો તો માયાને ચાન્સ નહીં મળશે. જ્યારે સંકલ્પથી બુદ્ધિથી ભલે સ્થૂળ કર્મથી ફ્રી રહો છો તો માયા ચાન્સ લઈ લે છે. પરંતુ સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતથી ખુશી ખુશીથી સેવામાં બિઝી રહો તો ખુશીના કારણે માયા સામનો કરવાનું સાહસ નથી રાખતી. એટલે સ્વયં જ ટીચર બની બુદ્ધિને બિઝી રાખવાનો રોજ પ્રોગ્રામ બનાવો તો માયાજીત વિજયી બની જશો. સ્લોગન છે, નિશ્ચય અને ફલકથી કહો બાબા મારી સાથે છે તો માયા સમીપ આવી નથી શકતી. નિશ્ચય અને ફલકથી કહો બાબા મારી સાથે છે તો માયા સમીપ આવી નથી શકતી. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, બાપદાદા બધા બાળકોના ચલન અને ચહેરામાં, બોલ કે કર્મમાં સરળતા અને મધુરતા જોવા ઈચ્છે છે. જો આવેશતા કે થકાવટના કારણે થોડા પણ બોલ મધુર નથી, ચહેરો મધુર નથી, સિરિયસ છે, તો ગુણ સંપન્ન નહીં કહેવાશે. કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ મારો જે ગુણ છે તે મારો ગુણ ઇમર્જ હોવા જોઈએ, મારા ગુણ ઇમર્જ હોવા જોઈએ જેવા બાપ દાદા તેવા હુબહુ એ જ ગુણ, એ જ કર્તવ્ય, એ જ બોલ, એ જ સંકલ્પ અનુભવ હોય, બધાના મુખેથી નીકળે આ તો એ જ લાગે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.